એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણા બધાના જીવનને સીધો સ્પર્શે છે, જાહેર આરોગ્ય, પબ્લિક હેલ્થ જેને કહીએ છીએ.
બિલકુલ, આમ તો આ શબ્દ આપણે કેટલીય વાર સાંભળ્યો હશે નહીં, પણ એનો સાચો મતલબ શું છે, એનો ઇતિહાસ, એની પાછળનું રાજકારણ, એ બધું સમજવું મને લાગે છે ખૂબ જરૂરી છે.
હા, અને આજે આપણે આ જ સમજ કેળવવાના છીએ વર્જિનિયા બેરેજના પુસ્તક પબ્લિક હેલ્થના વિચારો દ્વારા.
ચોક્કસ, પ્રયત્ન કરીશું કે એમના મુખ્ય વિચારોને સરળ રીતે સમજી શકીએ.
અને આ વિષય આજે આટલો બધો મહત્વનો કેમ છે? કારણ કે જેમ મેં કહ્યું, જાહેર આરોગ્ય એટલે ખાલી ડોક્ટર કે દવાખાના નહીં.
સાચી વાત છે, એ તો આપણા સમાજ, સરકારની નીતિઓ, આપણી રોજિંદી આદતો બધા સાથે જોડાયેલું છે.
કોરોના વખતે તો આપણે બરાબર અનુભવ્યું નહીં.
હસતો, એટલે જ રોગચાળો હોય કે પછી જીવનશૈલીના રોગો, ડાયાબિટીસ, બીપી વગેરે, કે પછી આરોગ્ય સેવાઓ બધાને સરખી મળે છે કે નહીં, આ બધા સવાલોના જવાબ શોધવા માટે જાહેર આરોગ્યનો ઇતિહાસ જાણવો પડે.
એટલે આ પુસ્તક આપણને મદદ કરે છે.
હા, બેરિજનું પુસ્તક સમજાવે છે કે આરોગ્યના નિર્ણયો લેવાય છે કેવી રીતે, એની પાછળ કયા પરિબળો હોય છે. વૈજ્ઞાનિક તો ખરા જ, પણ સામાજિક, આર્થિક, રાજકીય, બધા જ.
અચ્છા, એટલે કે જાહેર આરોગ્યનો અસલી હેતુ શું રહ્યો છે અને એ સમય સાથે કેવી રીતે બદલાયો છે એની વાત છે.
બરાબર, એક રીતે એની ખોજ છે.
તો શરૂઆત કરીએ લેખકથી. આ વર્જિનિયા બેરેજ, જેમણે આ પુસ્તક લખ્યું છે, કોણ છે, એમની ઓળખાણ શું?
વર્જિનિયા બેરેજ એ બ્રિટનના જાણીતા ઇતિહાસકાર છે. એમની ખાસિયત, એમની મહારત જાહેર આરોગ્ય નીતિના ઇતિહાસમાં રહેલી છે.
ઓ, ઇતિહાસકાર.
હા, અને તેઓ લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન, જે LSHTM તરીકે ઓળખાય છે, ત્યાં પ્રોફેસર છે, અને ત્યાં સેન્ટર ફોર હિસ્ટ્રી ઇન પબ્લિક હેલ્થના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે.
અને LSHTM તો આ ક્ષેત્રમાં દુનિયાની ટોચની સંસ્થાઓમાં ગણાય છે, ખરું ને?
બિલકુલ.
પણ એ વાત રસપ્રદ છે કે તેઓ મેડિકલ ડોક્ટર નથી, ઇતિહાસકાર છે. તો એનાથી એમના દ્રષ્ટિકોણમાં શું ફરક પડતો હશે?
એ જ તો ખાસ વાત છે. ઇતિહાસકાર હોવાને કારણે તેઓ જાહેર આરોગ્યને માત્ર વિજ્ઞાનની પ્રગતિ તરીકે નથી જોતા.
તો પછી?
તેઓ એને એક સામાજિક અને રાજકીય પ્રક્રિયા તરીકે જુએ છે, વધુ વિવેચનાત્મક રીતે એમ કહી શકાય.
અચ્છા.
ખાસ કરીને પેલું ધૂમ્રપાન, દારૂ, ડ્રગ્સ જેવા મુદ્દાઓ પર જે નીતિઓ બની, એ કેવી રીતે બની? એમાં ખાલી વિજ્ઞાન હતું કે પછી સમાજનો ડર, વ્યાપારીઓના હેત, સરકારનું વલણ, આ બધાનો કેવો ભાગ હતો? એનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરે છે.
એટલે એ ખાલી શું થયું એ નથી કહેતા, પણ શા માટે થયું અને કોના કહેવાથી થયું એના મૂળ સુધી જાય છે.
એકદમ સાચું. તેઓ વર્તમાન નીતિઓના મૂળ ભૂતકાળમાં શોધે છે, સવાલ ઉઠાવે છે કે અમુક બાબતો જાહેર આરોગ્ય સમસ્યા બની કેવી રીતે, એની પાછળના હેતુ શું હતા.
ઓકે, તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે, એનો સાર શું?
પુસ્તકનો કેન્દ્રીય વિચાર જ એ છે કે જાહેર આરોગ્ય કોઈ એવી સ્થિર, વૈજ્ઞાનિક વસ્તુ નથી જે હંમેશા એકસરખી રહે.
એમ?
હા, એ તો સતત બદલાતું રહેતું અને ઘણીવાર તો ભારે વિવાદોથી ભરેલું એક ક્ષેત્ર છે, જે સમાજ, રાજકારણ, સંસ્કૃતિ આ બધાથી ઘડાય છે. એની વ્યાખ્યા, એની પ્રાથમિકતાઓ, એની રીતો બધું જ સમય સાથે બદલાતું રહે છે.
એટલે પેલી આપણે તો બસ અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ આગળ વધતા ગયા એવી સીધી સાધી વાત આ પુસ્તક નથી કરતું.
ના, બિલકુલ નહીં. એ આ સરળ કથાને પડકારે છે. બેરેજ કહે છે કે આપણે કયા મુદ્દાને જાહેર આરોગ્ય સમસ્યા ગણીએ છીએ અને એને ઉકેલવા કઈ રીત અપનાવીએ છીએ, એ બધું જ તે સમયની રાજકીય વિચારધારા, આર્થિક જરૂરિયાતો, ટેકનોલોજી કેટલી આગળ વધી છે, સમાજને શેની ચિંતા છે, કોની પાસે સત્તા છે, આ બધા પર આધાર રાખે છે.
તો એનો હેતુ ક્યારેક સ્વાસ્થ્ય સુધારવા કરતાં બીજો પણ હોઈ શકે, જેમ કે સામાજિક નિયંત્રણ.
હા, એવું પણ બની શકે છે. ઇતિહાસમાં એવા ઉદાહરણો છે, પુસ્તક એ તરફ ઇશારો કરે છે.
તો પુસ્તક મૂળ કયા સવાલો પૂછે છે?
મુખ્ય સવાલ એ છે કે ઇતિહાસમાં જુદા જુદા સમાજોએ પોતાના લોકોના સ્વાસ્થ્યને કેવી રીતે જોયું છે, એને સુધારવા શું પ્રયાસો કર્યા છે, અને આ આખી પ્રક્રિયા રાજ્ય, નાગરિક અને સ્વાસ્થ્યની જે કલ્પના છે એમના સંબંધો વિશે શું કહે છે.
અને એનો જવાબ?
મૂળભૂત જવાબ એ છે કે જાહેર આરોગ્ય હંમેશા જીવાણુઓ અને આંકડાઓ જેટલું જ, કદાચ એનાથી પણ વધુ, રાજકારણ અને મૂલ્યો વિશે રહ્યું છે.
સમજાયું. અને પુસ્તક આપણને કયા સમયગાળામાંથી લઈ જાય છે?
શરૂઆત થાય છે 19મી સદીના ઔદ્યોગિક શહેરોથી, જ્યાં ભયંકર ગંદકી હતી, એટલે સ્વચ્છતા અને પર્યાવરણ મુખ્ય મુદ્દા હતા. આને જૂનું જાહેર આરોગ્ય કહે છે.
ઓકે.
પછી આવે છે જીવાણુશાસ્ત્રની ક્રાંતિ, પેલી જર્મ થિયરી, એટલે ધ્યાન પર્યાવરણ પરથી ખસીને વ્યક્તિગત રોગ અને તેના વાહક પર ગયું.
હા.
ત્યારબાદ 20મી સદીમાં કલ્યાણકારી રાજ્યો બન્યા, NHS જેવી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાઓ આવી.
અને પછી
આવ્યું બીજા વિશ્વયુદ્ધ પછીનું નવું જાહેર આરોગ્ય, જ્યાં ધ્યાન ચેપી રોગોથી હટીને જીવનશૈલી અને લાંબા ગાળાના રોગો જેમ કે હૃદય રોગ, કેન્સર, એના પર ગયું. અને છેલ્લે પુસ્તક HIV AIDS, મેદસ્વીતા અને આજના વૈશ્વિક આરોગ્ય પડકારોની વાત કરે છે.
વાહ, આ તો આખી સફર છે જાહેર આરોગ્યના બદલાતા ચહેરાની. ચાલો આને થોડું વધુ વિગતે સમજીએ. શરૂઆત કરીએ 19મી સદીથી, જૂના જાહેર આરોગ્યથી. ત્યારે મુખ્ય વિચાર શું હતો? જાહેર આરોગ્યનું કામ શું ગણાતું હતું?
જુઓ, ત્યારે મુખ્ય વાત એ હતી કે આ ચળવળ કોઈ મોટી વૈજ્ઞાનિક શોધને કારણે નહોતી શરૂ થઈ.
તો
એ શરૂ થઈ સામાજિક અને આર્થિક જરૂરિયાતને કારણે. શહેરો એટલા ઝડપથી વધી રહ્યા હતા અને એટલી ગંદકી હતી, રોગચાળો હતો, કે એનાથી આખી વ્યવસ્થા ખોરવાઈ જવાનો ડર હતો. કામદારો બીમાર પડે તો ઉત્પાદન ઘટે, એ પણ ચિંતા હતી.
અને ત્યારે પેલી મ્યાઝમા થિયરી હતી, ખરું ને, કે ખરાબ હવાથી રોગ ફેલાય.
હા, એ મુખ્ય માન્યતા હતી. અને સાથે પેલો ઉપયોગિતાવાદનો વિચાર કે રાજ્યનું કામ છે સૌથી વધુ લોકોનું સૌથી વધુ ભલું કરવું, એટલે જો જરૂર પડે તો રાજ્ય દખલ કરી શકે, નિયમો બનાવી શકે.
એટલે જ પેલો એડવિન ચેડવિક જેવા સુધારકોએ શું કર્યું? એમણે મોટા પાયે એન્જિનિયરિંગ પર ભાર મૂક્યો.
બરાબર. ગટર વ્યવસ્થા સુધારવી, સ્વચ્છ પાણી પહોંચાડવું, આ બધા પર. એમનો અભિગમ પર્યાવરણ સુધારવાનો હતો, વ્યક્તિને સુધારવાનો નહીં.
જાણે આખો વિસ્તાર સાફ કરી દો એટલે બધા સુરક્ષિત. રાજ્યની ભૂમિકા અહીં સ્પષ્ટ હતી, પર્યાવરણ સુધારો.
પછી આવ્યો મોટો બદલાવ, જીવાણુશાસ્ત્રની ક્રાંતિ. લુઈ પાશ્ચર, રોબર્ટ કોચ, એમણે સાબિત કર્યું કે રોગ ખરાબ હવાથી નહીં પણ ચોક્કસ જીવાણુઓથી થાય છે, જર્મ થિયરી.
હા, આ તો મોટી વૈજ્ઞાનિક શોધ હતી. એનાથી તો ફાયદો થયો હશે ને?
ફાયદો તો થયો જ, પણ એની અસર થોડી જટિલ રહી. થયું એવું કે જાણે રોગનો દુશ્મન મળી ગયો, એક નાનો જીવાણુ.
એટલે
ધ્યાન મોટા સામાજિક પ્રશ્નો, ગરીબી, રહેઠાણ, પોષણ અને પર્યાવરણીય સુધારા પરથી હટી ગયું. ફોકસ આવી ગયું લેબોરેટરી પર, રસીઓ પર, માઇક્રોસ્કોપ પર.
અચ્છા.
આનાથી જાહેર આરોગ્ય વધુ વૈજ્ઞાનિક અને વ્યવસાયિક બન્યું. ડોક્ટરો, વૈજ્ઞાનિકોનું મહત્ત્વ વધ્યું. પણ પેલી વાત કે રોગ માટે ખાલી જીવાણુ જવાબદાર નથી, આસપાસની પરિસ્થિતિ પણ છે, એ થોડી બાજુ પર રહી ગઈ.
અને જવાબદારી પણ બદલાઈ ગઈ, રાજ્ય પરથી વ્યક્તિ પર.
હા, કંઈક અંશે એવું થયું. પહેલાં હતું કે રાજ્ય પર્યાવરણ સુધારે, હવે થયું કે વ્યક્તિ જીવાણુઓથી બચે. જોકે એ સમયે પણ જ્હોન સ્નો જેવા લોકો હતા જેમણે કોલેરા માટે દૂષિત પાણી જવાબદાર છે એ સાબિત કર્યું, જે પર્યાવરણનું મહત્ત્વ બતાવતું હતું.
ઓકે. તો આ પછી આવી 20મી સદી, કલ્યાણકારી રાજ્યનો યુગ. ત્યારે શું થયું? જાહેર આરોગ્ય કઈ દિશામાં ગયું?
આ સમયમાં જાહેર આરોગ્ય સરકારી તંત્રનો ભાગ બન્યું. બ્રિટનમાં NHS જેવી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાઓ બની,
જેનો મુખ્ય હેતુ સારવાર બધાને મળે એ હતો ને?
હા, મુખ્ય ભાર સારવારની સમાન પહોંચ પર હતો. આને કારણે થોડા સમય માટે રોગ અટકાવવા નિવારણ કરતાં રોગ મટાડવા સારવાર પર વધુ ધ્યાન ગયું. જાહેર આરોગ્ય જાણે હોસ્પિટલ આધારિત દવા નીચે આવી ગયું.
પણ એની સાથે બીજું કંઈ નહોતું?
હતું ને. સામાજિક દવા, સોશિયલ મેડિસિનનો વિચાર પણ વિકસ્યો, જેણે ફરીથી ગરીબી, રહેઠાણ, પોષણ અને બીમારી વચ્ચેના સંબંધો પર ભાર મૂક્યો. દવાને તેના સામાજિક મૂળ સાથે જોડવાનો પ્રયાસ કર્યો.
અને પછી તમે કહ્યું નવું જાહેર આરોગ્ય. આ શું હતું? આમાં શું નવું હતું?
હા, આ મોટો બદલાવ હતો, ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછી. વિકસિત દેશોમાં એન્ટીબાયોટિક્સ, રસીઓ એ બધાને લીધે ચેપી રોગોથી થતા મૃત્યુ ઘણા ઘટી ગયા.
તો પછી લોકો શેનાથી મૃત્યુ પામતા હતા?
હવે મુખ્ય કારણો હતા હૃદયરોગ, કેન્સર, ડાયાબિટીસ જેવા લાંબા ગાળાના બિનચેપી રોગો. અને આ રોગો કોઈ એક જીવાણુથી નહોતા થતા.
અચ્છા, તો એનું કારણ શું ગણાયું?
કારણ ગણાયું જીવનશૈલી. આપણી આદતો, આપણો ખોરાક, કસરતનો અભાવ, ધૂમ્રપાન, આ બધું. એટલે ધ્યાન ગયું જોખમી પરિબળો, રિસ્ક ફેક્ટર્સ પર. અને આને સમજવા માટે રોગશાસ્ત્ર, એપિડેમિયોલોજી મુખ્ય સાધન બન્યું.
હા, પેલું ધૂમ્રપાનનું ઉદાહરણ બરાબર છે. પહેલાં એ અંગત બાબત હતી, પછી સ્ટડીઝ આવી કે એનાથી કેન્સર થાય, હૃદયરોગ થાય, એટલે એ જાહેર આરોગ્ય સમસ્યા બની ગઈ.
બરાબર. ફ્રેમિંગહામ હાર્ટ સ્ટડી જેવા લાંબા અભ્યાસો થયા, જેમણે આવા ઘણા જોખમી પરિબળો ઓળખી કાઢ્યા. આને જ લાઇફસ્ટાઇલ ડ્રિફ્ટ કહેવાય છે.
લાઇફસ્ટાઇલ ડ્રિફ્ટ એટલે કે દોષનો ટોપલો પર્યાવરણ પરથી ખસીને વ્યક્તિની આદતો પર આવી ગયો.
હા, અને એટલે જાહેર આરોગ્યનું કામ હવે લોકોને સારી આદતો પાડવા સમજાવવાનું, કે પછી નિયમો દ્વારા એવું કરવા મજબૂર કરવાનું, એવું કંઈક થઈ ગયું.
પુસ્તક એચઆઈવી એઇડ્સના રોગચાળાનું પણ વિશ્લેષણ કરે છે. એના પરથી શું શીખવા મળ્યું?
એચઆઈવી એઇડ્સ તો બેરિજના જે મુખ્ય વિચારો છે ને, એનું એકદમ સચોટ ઉદાહરણ છે. એના પ્રત્યે જે શરૂઆતનો પ્રતિભાવ હતો એ ક્યારેય ખાલી મેડિકલ નહોતો.
મતલબ?
મતલબ કે એની સાથે જાતીયતા, લોકોની જીવનશૈલી, અમુક જોખમી ગણાતા સમૂહો, આ બધા વિશેના સમાજના ઊંઘા પૂર્વગ્રહો જોડાયેલા હતા. શરૂઆતમાં ભય અને ભેદભાવ બહુ હતો.
હા, એ તો યાદ છે.
પછી જાહેર આરોગ્યવાળાઓને સમજાયું કે ખાલી ઉપરથી સૂચનાઓ આપવાથી નહીં ચાલે. એમણે અસરગ્રસ્ત સમુદાયો સાથે, જેમ કે ગે રાઇટ્સના કાર્યકરો સાથે, ભાગીદારી કરવી પડી. આ આરોગ્ય પ્રમોશનનો નવો અભિગમ હતો.
એટલે કે એમને સાથે રાખીને કામ કરવું પડ્યું.
હા, અને એઇડ્સે સ્પષ્ટ કરી દીધું કે જાહેર આરોગ્ય કેટલું બધું રાજકીય અને સામાજિક છે. સફળ થવા માટે વાયરસને સમજવો જેટલો જરૂરી છે, એટલું જ સંસ્કૃતિ, લોકોના અધિકારો, સામાજિક ન્યાય, આ બધું સમજવું પણ જરૂરી છે.
અને છેલ્લે વર્તમાન સમયના પડકારો, વૈશ્વિકરણના યુગમાં એના વિશે પુસ્તક શું કહે છે?
પુસ્તક આજના પડકારોની વાત કરે છે. આજે જાહેર આરોગ્ય ખરા અર્થમાં વૈશ્વિક બની ગયું છે.
કોવિડ-19એ તો બતાવી દીધું.
બરાબર. રોગો અને સરહદો જોતા નથી, એટલે આંતરરાષ્ટ્રીય સહકાર વગર છૂટકો નથી. બીજી બાજુ મેદસ્વીતા જેવી સમસ્યાઓ પણ હવે વૈશ્વિક છે. એને માટે ગ્લોબેસિટી જેવો શબ્દ પણ છે.
હા, સાંભળ્યો છે.
પુસ્તક ફરી પાછા એ જ જૂના તણાવો તરફ ધ્યાન દોરે છે જે આપણે આખા ઇતિહાસમાં જોયા. વ્યક્તિની સ્વતંત્રતા વિરુદ્ધ રાજ્યનું નિયંત્રણ, પેલી નેની સ્ટેટવાળી ચર્ચા.
હા,
પછી વેપારી હિતોનો પ્રભાવ, જેમ કે ખાવા પીવાની વસ્તુઓ બનાવતી કંપનીઓનો, અને દેશોની અંદર અને દેશો વચ્ચે આરોગ્યની વધતી જતી અસમાનતા. આ બધા જટિલ મુદ્દાઓ સાથે આપણે કેવી રીતે કામ પાડીએ છીએ એના પર જ જાહેર આરોગ્યનું ભવિષ્ય નિર્ભર છે.
તો આ આખી ચર્ચામાંથી આપણે કયા મુખ્ય વિષયો કે સંદેશાઓ તારવી શકીએ?
ઘણા છે, પણ મુખ્યત્વે 5 ગણાવી શકાય. પહેલો, જાહેર અને આરોગ્યની વ્યાખ્યાઓ સતત બદલાતી રહી છે. 19મી સદીમાં જાહેર એટલે પર્યાવરણ, જેને સુધારવાનું હતું. આજે જાહેર એટલે વ્યક્તિઓનો સમૂહ, જેમની વર્તણૂક સુધારવાની છે.
આપણે ત્યાં પણ વિચારી શકીએ કે કોઈ સરકારી યોજના જાહેર હિતમાં છે એમ કહેવાય ત્યારે એ જાહેરમાં કોણ કોણ આવે છે અને કોની જવાબદારી ગણાય છે.
બરાબર. બીજો મુદ્દો છે વ્યક્તિગત સ્વતંત્રતા અને સામૂહિક ભલા વચ્ચેનો સતત સંઘર્ષ.
હા, આ તો હંમેશા રહેવાનું.
જૂના જમાનામાં ફરજિયાત સફાઈ હોય કે આજના જમાનામાં રસી કે માસ્ક, દરેક વખતે આ ખેંચતાણ આવે જ છે. આપણે ક્યાં હેલ્મેટ કે સીટબેલ્ટના નિયમો વખતે પણ આ ચર્ચા થાય છે ને?
થાય છે, થાય છે. ત્રીજો મુદ્દો.
ત્રીજું, આરોગ્ય સમસ્યાઓનું સામાજિક નિર્માણ. એટલે કે કોઈ બીમારી સમસ્યા છે કે નહીં એ ખાલી મેડિકલ વાત નથી. સમાજ, મીડિયા, રાજકારણ આ બધા મળીને નક્કી કરે છે કે કઈ બાબત ગંભીર છે અને કઈ નહીં.
જેમ કે આપણા દેશમાં અમુક રોગોને જેટલું ધ્યાન અને ભંડોળ મળે છે એટલું બીજાને નથી મળતું, એ પણ આનું જ ઉદાહરણ કહી શકાય.
હા, બિલકુલ. ચોથો મુદ્દો છે પર્યાવરણ પર ધ્યાન આપવું કે વ્યક્તિગત વર્તન પર. આ બે અભિગમ વચ્ચેની સ્પર્ધા.
હા, પેલું લોલકવાળું ઉદાહરણ.
જૂનું જાહેર આરોગ્ય પર્યાવરણ પર જોર આપતું હતું, નવું જાહેર આરોગ્ય વ્યક્તિની આદતો પર. આપણા દેશમાં સ્વચ્છ ભારત અભિયાન અને તમાકુ નિયંત્રણ જેવા કાર્યક્રમો બંને સાથે ચાલે છે, જે બતાવે છે કે બંને જરૂરી છે.
સાચી વાત. અને પાંચમો મુદ્દો?
પાંચમો અને કદાચ સૌથી અગત્યનો. રાજકારણ અને જાહેર આરોગ્ય એકબીજા સાથે જોડાયેલા છે. કઈ બીમારી અગ્રતા પર બજેટ ક્યાં વપરાશે, નિયમો કેવા બનશે, આ બધું જ આખરે તો રાજકીય નિર્ણય છે,
ભલે પછી એને વિજ્ઞાનનો આધાર આપવામાં આવે.
હા, આપણે ત્યાં પણ જોઈએ તો આરોગ્ય બજેટની ફાળવણી, નવી યોજનાઓ, એમાં રાજકીય ગણતરીઓ સ્પષ્ટ દેખાય છે.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર ટાંકી શકાય તેવા છે, યાદ રહી જાય એવા.
હા, પહેલો વિચાર આ છે. જાહેર આરોગ્યનો ઇતિહાસ સીધી લીટીમાં નથી ચાલ્યો, જાણે અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ જતો હોય, પણ એ તો રાજકીય સોદાબાજી, આર્થિક હિતો અને સામાજિક ચિંતાઓથી બનેલો એક વાંકોચૂકો રસ્તો છે. આપણે શેને મહત્ત્વ આપીએ છીએ એ આપણા સમાજનું પ્રતિબિંબ પાડે છે.
વાહ, એટલે કે દરેક નીતિ પાછળનું રાજકારણ જોવું જરૂરી છે. બીજો વિચાર?
બીજો, જાહેર આરોગ્યનું ધ્યાન જોરદાર રીતે બદલાયું છે. પહેલા વ્યક્તિની આસપાસના પર્યાવરણ પર હતું, હવે પર્યાવરણની અંદર રહેલી વ્યક્તિ પર છે. આપણે ગટરોનો એન્જિનિયરિંગ કરતા હતા, હવે વર્તનનું એન્જિનિયરિંગ કરવા તરફ વળ્યા છીએ.
આ તો જૂના અને નવા જાહેર આરોગ્યનો તફાવત બહુ જ સ્પષ્ટ કરે છે. ત્રીજો વિચાર?
ત્રીજો, દરેક જાહેર આરોગ્યનું પગલું મૂળભૂત રીતે રાજકીય છે. એ વ્યક્તિના અધિકાર અને રાજ્યની જવાબદારી વચ્ચેની સમજૂતી છે. આ રેખા ક્યાં દોરવી એનો કોઈ વૈજ્ઞાનિક રીતે સાચો જવાબ નથી હોતો, એ હંમેશા સમાજના મૂલ્યોનો સવાલ હોય છે.
એટલે આ કામ ખાલી ટેકનિકલ નથી, પણ નૈતિક અને વૈચારિક પણ છે. અને ચોથો?
ચોથો, આજનું જાહેર આરોગ્ય જોખમ, રિસ્કનું સંચાલન કરવાનું વિજ્ઞાન બની ગયું છે. એ વસ્તીમાં જોખમી પરિબળો ઓળખે છે અને પછી વ્યક્તિઓને કહે છે કે તમે તમારી રિસ્ક પ્રોફાઇલને મેનેજ કરો. આમ રોગશાસ્ત્રની શક્યતાઓને વ્યક્તિગત જવાબદારીમાં ફેરવી દેવામાં આવે છે.
એટલે બોજ વ્યક્તિ પર આવે છે. ચોક્કસ. પહેલું તો જ્યારે આપણે આરોગ્યના સમાચાર વાંચીએ કે સાંભળીએ ત્યારે થોડા વધુ સજાગ બની શકીએ, પૂછી શકીએ કે ભાઈ આ મુદ્દાને આટલો મોટો કેમ બનાવવામાં આવી રહ્યો છે, કોનો ફાયદો છે આમાં.
હા, અને પેલી વાત કે વ્યક્તિને દોષ આપવાથી મોટા પ્રશ્નો દબાઈ તો નથી જતા ને? જેમ કે ખાલી ઓછું ખાઓ વધુ ચાલો કહેવાથી પેલી સસ્તા બિન આરોગ્યપ્રદ ખોરાકની સમસ્યા હલ થશે.
બરાબર. બીજું, જ્યારે કોઈ નવી આરોગ્ય નીતિ આવે, કોઈ ટેક્સ, કોઈ પ્રતિબંધ, કોઈ નિયમ, ત્યારે આપણે એને ખાલી સારી કે ખરાબ એમ જોવાની બદલે એના ઐતિહાસિક સંદર્ભમાં, એની પાછળના વિચારોના સંદર્ભમાં જોઈ શકીએ.
આનાથી આપણે વધુ જાણકાર નાગરિક તરીકે ચર્ચામાં ભાગ લઈ શકીએ.
અને જે લોકો આરોગ્ય ક્ષેત્રે કામ કરે છે એમના માટે તો આ પુસ્તક પોતાના જ ક્ષેત્રને, એની માન્યતાઓને, એની સત્તાને સમજવામાં બહુ મદદરૂપ થઈ શકે.
અંગત રીતે પણ ફાયદો થાય. હા, મને લાગે છે આપણી પોતાની પસંદગીઓ પર સમાજ અને બજારનું કેટલું દબાણ છે એ સમજાય તો કદાચ પેલો અપરાધ ભાવ ઓછો થાય અને આપણને જે સલાહ મળે છે એને વધુ સમજી વિચારીને અપનાવી શકીએ.
અને ભવિષ્યમાં ક્યારેક કોઈ આરોગ્ય સંકટ આવે તો આ ઐતિહાસિક સમજ આપણને પરિસ્થિતિનું વિશ્લેષણ કરવામાં મદદ કરી શકે. પેલી રાજકીય ચર્ચાઓ જોખમને કેવી રીતે રજૂ કરાય છે, નિષ્ણાતો શું કહે છે, અસમાનતાઓ, આ બધું સમજવામાં.
બરાબર.
સાચું કહું તો મારા માટે આ ચર્ચામાંથી સૌથી મોટી શીખ એ રહી કે જાહેર આરોગ્યના નિર્ણયો ખરેખર કેટલા બધા રાજકારણ અને સામાજિક મૂલ્યોથી પ્રભાવિત હોય છે, ભલે એ વિજ્ઞાનના નામે રજૂ થાય. અને પેલું વર્તનનું એન્જિનિયરિંગ વાળો વિચાર એ ખરેખર વિચારવા જેવો છે.
અને મારા માટે પેલું પર્યાવરણ અને વ્યક્તિગત વર્તન વચ્ચેનો જે ઐતિહાસિક જોક છે અને એ સમજવું કે બંનેમાંથી કોઈ એકલું પૂરતું નથી એ બહુ મહત્વનું રહ્યું. બીજું, કોઈ મુદ્દો આરોગ્ય સમસ્યા બને કેવી રીતે છે, એનું સામાજિક નિર્માણ કેવી રીતે થાય છે એ ઓળખવું પણ જરૂરી લાગ્યું. એનાથી સમજાય છે કે જાહેર આરોગ્યના હેતુઓ પણ સ્થિર નથી હોતા.
આ બધી વાત પછી એક સવાલ મનમાં રહી જાય છે જે કદાચ શ્રોતાઓએ પણ વિચારવો જોઈએ. જો જાહેર આરોગ્ય આટલું બધું સામાજિક મૂલ્યો અને રાજકારણ સાથે જોડાયેલું છે તો ભવિષ્યમાં આપણે એ કેવી રીતે પાકું કરી શકીએ કે આપણી આરોગ્ય નીતિઓ ખરેખર બધા લોકોની ભલાઈ માટે કામ કરે, ખાસ કરીને આપણા જેવા આટલા વિવિધતાવાળા સમાજમાં એનો સાચો બધાને સમાવતો હેતુ શું હોવો જોઈએ?
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.